आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधिका पञ्चैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्।
रत्नकरंडक श्रावक आचार उपर डॉक्टर हरिभाई ना प्रवचनों श्लोक 13-15।
रत्नकरण श्रावकाचार गाथा तेनी बारमी अपने लगभग पूरी करी छे के मां सम्यक दृष्टि ने निकांक्षित गुण ज्ञानी छे एने कोईपण प्रकारनी इच्छा नथी अने ज्यां जगतना कोईपण पदार्थनी इच्छा होय छे त्यां ए अज्ञानी ज होय छे। अज्ञानीने ज पदार्थनी इच्छा थाय छे, ज्ञानीने कोई पदार्थनी इच्छा अंतरंग होती नथी। एनो अर्थ एवो नथी थतो કે જ્ઞાનીને કઈ ખાવા નથી જોઈતું, કે ઘર નથી જોઈતું, કે રહેવા માટે, એટલે કે જે ચોથે પાંચમા ગુણસ્થાન કહેવાય ને, છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે મુનિ તો બધા બહાર જંગલમાં વિચરતા હોય છે, અગર તો મુનિ તરીકે રહે, પણ અંતરંગની અંદર એમને કોઈ પણ ઈચ્છા નથી હોતી। પૂર્વક્રમના ઉદયથી આ વેપારમાં કે આમાં કારમાં જોડાય, અંતરંગ એમની ઈચ્છા એક જ હોય છે અને તે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું, અને સ્વરૂપમાં સ્થિર ન થઈ શકે, ધ્યાન હોઈ શકે, ધ્યાન જ્યારે કરવાનું હોય છે તે વખતે હંમેશા આપણે ઈચ્છીએ તે વખતે ધ્યાન થઈ જાય એવું હોતું નથી। કેમ કે એની સાથે ઉદયને બહુ સંબંધ છે, જો ઉદય વિશેષ પ્રમાણમાં હોય તો તમારી સ્થિરતા ન રહે, ઉદય થોડો તીવ્ર હોય તો તમારી સ્થિરતા ન રહે। તો એવી વખતે જ્ઞાનીનું મુખ્ય કાર્ય જો કોઈ પણ હોય તો ધ્યાન છે। કૃપાળુદેવ એક વાત કરી છે, ઔષધ વિચાર ધ્યાન, આ ઔષધ બતાવ્યું, શું બતાવ્યું, વિચાર અને ધ્યાનરૂપ ઔષધ છે, એ પહેલે છેલ્લે સુધી છે। તો જે વખતે જ્ઞાની પોતાના ધ્યાનની અવસ્થાની અંદર ન ટકે તે વખતે શું કરે, તે વખતે સત્સંગ કરે, કા સત્શાસ્ત્રનું વાંચન કરે, કા સત્પુરુષની કે પંચ પરમેશ્વરની ભક્તિ કરે, કે જે બાહ્ય કારણો આ અંતરંગને ધ્યાનને સહાયક હોય, એટલે કે પોતે પોતાનું જે મન છે તેને આવા શુભ ભાવમાં રોકી અને અશુભ ભાવમાં જવા ન દે। કેમ કે જો ત્યાં નહીં રોકે તો ક્યાં જશે, કે અનાદિકાળથી સંસારનો અભ્યાસ છે અને સંસારનો અભ્યાસ હોવાથી કર્મ તો ત્યાં છે, કર્મનો ઉદય ચાલુ છે, પરંતુ જ્ઞાની કર્મના ઉદયના જ્ઞાતા છે એમાં પડતા હોતા નથી। અને બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ એમનો એટલો હોય છે, પણ એક અબુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ છે, એ સહજ પુરુષાર્થ છે, એ તો જ્ઞાનીને અંતરંગ શુદ્ધ પરિણતિની હોવાથી એનું બહુ વિવેચન નહીં કરવું, કેમ કે વિષય જરા બહુ સૂક્ષ્મ છે, તો એક એમને તો ગુણશ્રેણી નિજરા હોય છે, એટલે અંતરંગ એક પુરુષાર્થ જુદો હોય છે જ્ઞાનીનો, એ સહજ હોય છે, એ પુરુષાર્થ તો થયા જ કરે છે, પરંતુ જે રાગનો અંશ હોય છે એ રાગનો અંશ પોતાના હંમેશા બંધ રહે અને આ માર્ગને સહાય કરીએ એમાં જ એમનું ઉપયોગનું પરિવર્તન હોય છે. તો અહીંયા કેમ કે ઈચ્છા તો છે નહીં એની જગતના પદાર્થોની. તમને કોઈ તમારે જો રાજા પાસે કંઈ મેળવવું હોય તો તમે રાજાની સેવા કરો, પણ તમારે રાજા પાસે કંઈ મેળવવું ન હોય તમે શુકરા સેવા કરો, કોઈ કરે જ નહીં. આચાર્ય પદ્માનંદીએ એક શ્લોકની અંદર આ વાત કરી છે કે ભાઈ એક શ્લોકામાં પણ છે, રત્નાકર સાવકાચાર્યમાં પણ આવે છે કે જેને ઈચ્છા નથી એ શુકરા રાજાની સેવા કરે, ધનની ઈચ્છા હોય રાજાની સેવા કરે, પણ જેને ધનની ઈચ્છા ન હોય રાજાની સેવા કરે. શા માટે? એમ જ્ઞાનીને સંસારના કોઈ પણ પદાર્થની જરૂર નથી તો એ જગતની સેવા શા માટે કરે? એ કરે જ નહીં. તો એને જ્ઞાનીની કોઈ પણ પ્રકારની ઈચ્છા હોતી નથી. એનો બીજો અર્થ શું થયો કે પોતાના સ્વરૂપથી પોતે તૃપ્ત છે અને કોઈ જરૂર દેખાતી નથી બીજી. પોતાને જે જોઈએ છે સુખ, એ સુખની એમને પ્રાપ્તિ છે અને સુખનો અનુભવ વર્તી રહ્યો છે. અને બાહ્ય દેહાદી તો એના આયુષ્ય પ્રમાણે રહેશે. અને દેહાદીને જ્ઞાની અંતરમાં એક આ વાત હોય છે, બહુ નિર્ણિત વાત હોય છે કે જે પ્રમાણે ઉદય છે એ પ્રમાણે બીજા સંયોગો ખાવા પીવાના રહેવા કરવા આદિ બધા મળી રહેશે. અને જો પાપનો ઉદય હશે તો નહીં મળે. પાપનો ઉદય હોય જ્ઞાની પણ પાપનો ઉદય હોય, કેમ કે અજ્ઞાન ભાવમાં જે પાપ કર્યું છે એનો ઉદય ન હોય એવું બને નહીં. તો કૃપાળુ એક પત્રમાં આ વાત કરેલી છે, દાખલો આપ્યો છે કે ભાઈ સૂર્યના તાપથી પથ્થર ગરમ થઈ જાય, પણ અને પછી સૂર્ય આથમી જાય એટલે પથ્થર તરત ઠંડો ન થાય, ગરમી તો રહે જ. એમ અજ્ઞાન અવસ્થાની અંદર જે કંઈ જ્ઞાનીઓએ અજ્ઞાન અવસ્થામાં તો પાપ કરેલું જ છે તો એનું ઉદય ના આવે એવું બને નહીં. તો મહાપુરુષોના જયારે ચરિત્ર જોયું છે ત્યારે આપણે જોયું છે એને બહુ મુશ્કેલીઓ આવે, ઘણી મુશ્કેલીઓ આવે. ભગવાનભાઈના ચરિત્રમાં આપણે નથી જોતા કે કેટલા બધા પરિસહો આવે છે એમને આવે, કેમ કે પૂર્વને એવું ઉદય તાવ વિના રહે નહીં. એમ ભગવાન ઋષભદેવના જુઓ, એમ બધા જ્ઞાનીઓના. પણ એ વખતે જ્ઞાની દુઃખી નથી થતા, એ મૂળ વાત તો એવી છે કે એ વખતે પણ જ્ઞાની દુઃખી નથી હોતા. આપણને એમ લાગે કે જ્ઞાનીને કોઈ મારે, લાકડી મારે, તો જ્ઞાનીને કોઈ લાકડી મારે તો જ્ઞાનીને ખબર છે કે આ જે લાકડી પડી છે એ પોતાના પૂર્વકર્મનો ઉદય છે, આ માણસે લાકડી મારી છે એમ એ માનતા નથી. અજ્ઞાની એમ કે તું કોણ મને મારવા વાળો, એ સામાનો વાંક કાઢે. જ્ઞાની પોતાનો દોષ જુએ કે ભાઈ પૂર્વકર્મની અંદર મેં આ ભૂલ કરી છે માટે આ સહયોગ મને મળ્યો છે, હવે જો ડાયા થવું હોય તો આને દ્રષ્ટાભાવે જોઈ લ્યો એટલે એ વસ્તુ પૂરી થાય, નહીં દ્રષ્ટાભાવે જુઓ સહન નહીં કરી લો શાંતિથી, અને તો સહજ શાંતિ હોય છે એમને તો વાત કહેવામાં શાંતિ, તો એ પોતે એ શાંતિથી સહન કરે એટલે એ કર્મ ખરી જાય, બીજું નવું ન બંધ થાય. તો જ્ઞાનીને પરિસહ તો આવે જ, જ્ઞાની હોય ને પરિસહ ના આવે એવું બને નહીં, પણ એ પરિસહ એની શાંતિમાં ભંગ ન કરી શકે. હા, એટલે આપણે એમ લાગે આટલું બધું દુઃખ, આટલું બધું જેરણા રાણી હતા. તો જૈન દર્શની હતા તો ખૂબ ઠંડી પોષ મહિને કકડતી ઠંડી પડી હતી, તેમનો એક હાથ ઓઢવાનાથી બહાર રહી ગયેલો તે ઠરી ગયો હાથ. તો એને થયું કે મારા ગુરુને જે નગ્ન દિગંબર છે અને જંગલમાં હશે એને કેટલું દુઃખ હશે, પણ ખરેખર એ નગ્ન દિગંબર દુઃખ હોતું નથી, એમને એ દુઃખ હોતું નથી. કોઈ થોડો પરાણ કાઢી મૂકે છે એમને કોઈ એવું દુઃખ હોતું નથી, કેમ કે એમને ઇન્દ્રિયનો જય કરેલો હોય છે, ઇન્દ્રિયનો જય કરેલો હોય છે. એટલે જગતના કોઈ પણ પરિસહો એમને સ્પર્શે નહીં. આપણે ઘણું સુખ હોય તો નાનું દુઃખ આપણે શું સ્પર્શે? દીકરાને લગ્ન હોય તો માનો હાથ બેહી જાય, કાંઈ એને અસર ન થાય દુઃખની, ઉજાગરા કરે, આ કરે, પગ બધે, પછી આઠમી દળે લગ્ન પૂરા થાય પછી ની વાત પછી, પણ એલા મળત મળે હરખમાં ને હરખમાં એને આ દુઃખ લાગે જ નહીં. આ તો સામાન્ય વાત છે, લાગે માને જયારે દીકરો પરણતો એની વાત જવા દો, ઉલ્લાસ જ આખો બધો બહુ એનો જુદો હોય. અને પછી આપણે જોઈએ તો ઘણા જોયેલા, આઠ આઠ દિવસ લગ્ન હોય ને, હાથ બેસી જાય આઠમે દાડે, તો એ બોલી શકતા ન હોય, પણ છતાં એને અંદર દીકરો પરણે છે, એનો ઉત્સાહ છે. પછીની વાત પછી કેવી નીકળે ને કેવી ના નીકળે અમને શું ખબર. આ તો હવે તો બહેનો જ થઈ ગયું એમ, પછી કહેવાનો વખત આ વાત જુદી, પણ એની ઘરની હકીકત છે. આમાં કઈ એ વાત પછીની વાત પછી, પણ આ તો જે વખતે એમને ઉત્સાહ હોય છે તે વખતે એને કોઈ દુઃખ લાગતું નથી. પોતાનો દીકરો બીમાર હોય તો માને ઉજાગરો તો દુઃખ છે ને, પાડોશીનો છોકરો બીમાર ઉજાગરો કરવા જાય છે, ચોવીસો કલાક બેહી રહીએ, ઉજાગરો કરે, ખાય નહીં, પીએ નહીં, એનું શરીર ઉતરી જાય, પણ શું છે ત્યાં? પ્રેમ છે, તેને દુઃખ નથી લાગવા દે. આ તો સંસારની વાત ને, અને જ્ઞાનીઓ તો અંતરમાંથી સુખનો ફુવારો હોય છે, તો આ જગતનું કોઈ દુઃખ એને સ્પર્શતું નથી. અને સ્પર્શ તો અતિ અલ્પ માત્રામાં સ્પર્શ છે, કોઈ વખતે અંતરંગ પરિણતિ ઉદયને હિસાબે થોડી ઓછી હોય, પણ અંતરનું બળ થોડું ઓછું થાય, એ વખતે એને બાહ્યનું બળ તીવ્ર હોય તો જ્ઞાનીને લાગે થોડું, પણ તેમ છતાં એ વખતે દુઃખી હોતા નથી. આ જ્ઞાનીની ખૂબી છે. તો આપણે નિકાંક્ષિત, આપણે આકાંક્ષા સહિત છીએ, અને જેટલી આકાંક્ષા છે એટલું માત્ર દુઃખ છે. તો થેર ગાથા છે એક બૌદ્ધ દર્શનમાં, એ બહુ સરસ વાક્ય એમને કહ્યું છે. યહ કામયતિ સ દુઃખમ કામયતિ, જે કામના કરે છે માત્ર જગતમાં માત્ર દુઃખ માટેની જ કામના હોય છે, સુખ માટે કોઈ કામનાની જરૂર જ નથી. બહુ સરસ વાક્ય કહ્યું એમને. આ વાત પણ માને, બહુ અનુભવથી વાત કરી, ઘણો અનુભવથી વાત કરી કે પોતે સુખ સ્વરૂપ છે એ તરફ દ્રષ્ટિ એની છે નહીં, અને સુખને માટે બાર ફાંફા મારે છે ને ઈચ્છા બહારની કરે છે, તો એ માત્ર દુઃખને માટે જ ઈચ્છા કરે છે. કેમ એ ઈચ્છા જે કરે છે એથી શું થશે કે ઈચ્છા કરી નથી એટલે દુઃખની શરૂઆત થઈ નથી. ઈચ્છા એટલે શું? આકુરતાની ઉત્પત્તિ. મોટર લાવવી છે, ઈચ્છા કરી, હજા સુધી મોટર ના આવે, અગર તો પેલા ને હરખી. આજ મને એમ કે દેરાણી જેઠાણી બે હોય ને, એને બહુ આ વાતો હોય કે દેરાણી જો જેઠાણી ને કઈક કહ્યું હોય, આ જેઠાણી બિચારી બહુ બોલી શકતી નહીં, તો જેઠાણી ક્યારે મારો વાર આવે ને ક્યારે એમ એને ઝાપટી દઉં બરાબર, ત્યારે એને શાંતિ થાય. ત્યાં સુધી એને શાંતિ ના થાય, એ ચાર માણસની વચ્ચે, ચાર માણસની વચ્ચે ત્યારે એને એમ થાય, તો એના મનમાં આકુરતા રહ્યા કરે. એ કામ ન થાય ત્યાં સુધી આકુરતા રહે, તો ઈચ્છા માત્ર છે એ આકુરતા છે. હવે ઈચ્છા જયારે પૂરી થાય છે તે વખતે ખરેખર પેલા પદાર્થથી કઈ શાંતિ નથી આવતી, પણ એ આકુરતા ઓછી થાય છે, એવી શાંતિનો અનુભવ છે. એને એમ થાય કે મને આ મોટર આવી એટલે મારે આનંદ આનંદ થઈ ગયો, પણ આનંદ મોટર આવી એનો નથી. આનંદ તો પેલી આકુરતા મોટર આવ્યાથી ઓછી થઈ એનો છે, પણ એ નાખે છે ત્યાં. તો જ્ઞાનીને કોઈ ઈચ્છા હોતી નથી, તો જ્યાં ઈચ્છા છે ત્યાં દુઃખ છે. દુઃખી હોય ઈચ્છા કરે, સુખી ઈચ્છા ન કરે. દુઃખી કોણ ઈચ્છા કોણ કરે? દુઃખી હોય ઈચ્છા કરે. તો પ્રવચન સાહેબ ગાથા છે કે તને ઈચ્છા થાય છે એનો અર્થ તું દુઃખી છો, તને ઈચ્છા થાય છે એનો અર્થ તું દુઃખી છો. ઈચ્છા ન હોય તો તું દુઃખી ન હો તો તને ઈચ્છા થાય જ નહીં, માટે તને ઈચ્છા થાય છે પર પદાર્થની, એનો અર્થ એવો છે કે તું દુઃખી છો. તો અહીંયા જ્ઞાનીની વાત કરે છે કે જેને કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. કેમ નથી? કેમ કે અંતરનું સુખ પ્રાપ્ત થયું છે માટે નથી. જેને દૂધપાકપુરી મેળ્યા હોય એ ત્રણ દિવસની ખાટી છાશ અને રોટલો ખાવા ઈચ્છતો નથી, પછી એની હામું જુએ નહીં. પણ બિચારો ગરીબ હોય, એને કાંઈ ખાવાનું ન મળતું હોય, તો બિચારો ઠંડી આ છાશ અને ત્રણ દિવસનો રોટલો પણ બિચારો ખાય, કેમ કે એની પાસે નથી. પણ આની પાસે તો મૂડી આવી ગઈ છે, સ્પંદનનું આવી ગયું છે. એટલે કોઈ પણ પ્રકારની જ્ઞાની, આ જ્ઞાનીનું મોટું લક્ષણ છે કે જગતના કોઈ પણ પદાર્થની ઈચ્છા જ્ઞાનીની હોતી નથી. તો જ્ઞાની અને અજ્ઞાની પરસ્પર વિરોધી છે. અજ્ઞાની છે એ આખું જગતને પોતાનું કરવા માંગે છે, આખા જગતનો રાજા થવા માંગે છે, આખા જગતનું હું બધું લઈ લઉં. લોભી હોય એમ થાય કે આખું જગત એક મહિલું કાર નથી. હું પેલો દાખલો આવે છે ને આની અંદર, પ્રબળ તો એક અંદર બહુ સરસ દાખલો આપ્યો છે મોક્ષ મળવાની, કે સુખને માટે એક પ્લસ ચાય છે, પેલો કે તું માગ કે શું માગું શું માગું શું માગું, એક દાખલો આવે છે. બીજો તો એમ રાજાએ કહ્યું બ્રાહ્મણે કે તું શું માગું, તો કે જો આટલું પાંચ માસા સોનું કેવું માગીશ એ તમારે કેટલા દી ચાલશે, તો કે કઈ ખેતર માગું, તો કે ખેતર થી શું થાય, એમ કરતા કરતા કે એનું રાજ લઈ લઉં. તેની માણસની તૃષ્ણા કેવી હોય છે, જેમ આવે એમ એને પૂરું ન થાય, વધતી જાય. એટલે અજ્ઞાની છે એ આખા જગતને પોતાનું કરવા માંગે છે, જે કદી કોઈ પૂરું થઈ શક્યું નથી, થશે નહીં, થવાનું પણ નથી. અને જ્ઞાની એમ છે કે આ લપમાંથી ક્યારે છૂટીએ, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો બાહ્ય ને અંતર થી અમારે તો નિર્ગ્રંથ થવું છે, હા, એકાકી વિચરતો વરી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અઢળ આસન ને મનમાં નહીં છોભતા જાણે પાયમાં પરમ મિત્ર નો યોગ જો. તો જ્ઞાની આમ જોવા માંગે છે, એનાથી ઊંધી દિશામાં, અને અજ્ઞાની આખા જગતને પોતાનું કરવા માંગે છે, એટલે આખા જગતમાં અજ્ઞાની ફરવા માંગે છે. તો મિથ્યાત્વ નો અર્થ થાય છે સમગ્ર જગતની અંદર ફેલાઈ જવું. સે દ્વારા? ઈચ્છા દ્વારા. કેવી ઈચ્છા દ્વારા? ખોટી ઈચ્છા દ્વારા. કદી જગત પોતાનું થયું નથી, થવાનું થશે નહીં, કદી એમાંથી સુખ આવવાનું નથી, પણ અનંત કાળથી આ જીવે માત્ર એક જ કામ કર્યું છે, પેપરને પોતાના કરવાની જ પ્રવૃત્તિ એને અનંતકાળથી કરી છે, અને એ પ્રવૃત્તિમાંથી હજી પણ એ બહાર નીકળવા માંગતો નથી. પરદવ્યને જે પર કરે, પરને કરે જે નિજ રૂપ, નિજને કરે જે પર, એ અજ્ઞાનીમય એવો આત્મા કર્મનો કારક બને. એ કર્મનો બંધ કર્યા જ કરે, બંધા જ કરે. તો આ મહાપુરુષોને જગતની કોઈ પણ પ્રકારની ઈચ્છા છે નહીં હોવાનું મુખ્ય કારણ પોતાનું અંતરનો અવિરત સુખની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે કોઈ પ્રકારની એમની ઈચ્છા છે જ. હવે નિર્વિચિકિત્સા ગુણ, આ ત્રીજો ગુણ છે જ્ઞાનીનો, કે સ્વભાવતો અસૂચિતો કાયે રત્નતય પ્રવિત્રતે નિર્જગુપ્સા ગુણ પ્રીતિર્મતા નિર્વિચિકિત્સા. એટલે કે સ્વરૂપથી અપવિત્ર કિંતુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી પવિત્ર શરીરમાં જુગુપ્સા રહિત ગુણોને લીધે પ્રીતિ કરવી તે નિર્વિચિકિત્સા અંગ કહેવાય છે. કે જ્ઞાનીને કોઈ એવી વસ્તુ હોય કે જે દુર્ગંધમય આવો, એ પ્રત્યે એમને દુર્ગંધ આવતી નથી, કે સહજ દ્રષ્ટાભાવે બધું જુએ જ છે. મહત પુરુષ હોય, મહાપુરુષો જે હોય છે, તો એ મહાપુરુષો નગ્ન દિગંબર, તો નગ્ન દિગંબર જે મુનિઓ એને ટાઢ તડકો પરિસા બધા, શરીર તો કાળું ભટ્ટે થઈ ગયું હોય, શરીર એનું એવું થઈ ગયું, દુર્બળ થઈ ગયું, ખાવા પીવા કોઈ વખતે મળ્યું ન મળ્યું, આ મળ્યું, તો એમની પ્રત્યે લોકોને દુર્ગંધ આવે છે. ખરેખર તો એ મુનિઓ અંદરથી તો પવિત્ર છે, પવિત્રતાની મૂર્તિ છે, એ વાત અહીં કહી કે અંદરથી પવિત્ર છે, સમ્યક દર્શન સહિત છે. તો એવા જીવો પ્રત્યે જગત પ્રત્યે જ્ઞાનીને ગ્લાની ઉત્પન્ન થતી નથી. કૃષ્ણ જતા તે રસ્તા ઉપર કૂતરું મરેલું પડેલું તો બધા આમ આમ ડૂચો રાખીને બધા ચાલતા હતા, લોકો બધા ડૂચો રાખીને ચાલે. તે વખતે કૃષ્ણ ત્યાંથી નહીં, કૃષ્ણ જ્ઞાની હતા ને, કૃષ્ણ તો જ્ઞાની હતા ને, તો એમને શું જોયું, પેલું મોઢું રામ હતું તેના, ઓહો આના દાંત કેવા સરસ છે કૂતરાના, આ દાંત કેવા સરસ છે. એને કોઈ ગ્લાની વ્લાની થતી હોતી નથી, કે તો પૂતગળની પર્યાય છે, એને શું સંબંધ છે. તો જ્ઞાની પુરુષોને આવી વાતમાં કોઈ ગ્લાની થતી હોતી નથી. સેવા કરે તો એમને કોઈ ગ્લાની હાથ અડાડવો કે આ માંદો છે કે આમ છે કે આવો છે કે ઉપરનું શરીરનું બહુ, તો એને એવું કાંઈ ન થાય. એ તો એને સાફ કરવા માંડે, બધું કરે. કોઈ પડદેવ હતા તો પેલાને પ્લેગ થયેલો બોમ્બેની અંદર, તો પોતે ત્યાં ગયેલા. પછી એમની પાસે તો બહુ શક્તિઓ હતી ને, તો પેલા તો આ એવો બિચારા બહુ કરતા. આ ગયા એટલે એમની દ્રષ્ટિથી એને એકદમ શાંતિ થઈ ગઈ. અને પૂછો કેમ છે હવે, એટલા બહુ શાંતિ છે. એની પાસે 105 ડિગ્રી તાવડા પાસે એના ખાટલા પાસે જઈને બેસે, એમને એવું ન થાય હું એની પાસે ન જઉં કે ન કરું કે એવી કોઈ વાત ના હોય. એમને આ પ્રસંગ થયેલો એક્ચ્યુઅલ. પછી તો ગયા અને તરત થોડી વખત પછી ગુજરી ગયા. લોકો બોલાવા ગયા કે હવે બસ પોતે ગયા. કે શરીર છે એ સ્વભાવે અપવિત્ર છે. આપણું શરીર છે એ ખરેખર અપવિત્ર છે. કૃપાળુદેવ ઠેકાણે કહ્યું છે, ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસ ધામ, રોગ જરાનું નિવાસ ધામ કાયા એવી જાણીને તજ મદ કર સાર્થક કામ. કે આ તો અપવિત્ર જ છે, શરીર તો અપવિત્ર જ છે. શરીર પવિત્ર થઈ શકે નહીં, શક્ય નથી. કેમ કે એમાંથી નવ દ્વારે કરીને હંમેશા અપવિત્રતા જ નીકળી રહી છે. મળમૂત્રની મોટી ફેક્ટરી, એમ કરવા જઈએ તો ખરેખર એક મોટી ફેક્ટરી છે. એ ફેક્ટરીમાંથી મળમૂત્ર એમાં ઉત્પન્ન થયા જ કરે છે. એવું બધું વર્ણન શાસ્ત્રકારે ઘણું કરેલું હોય છે. કેમ અને આપણે બધો વિચાર કરીએ, 50 વર્ષની જિંદગીની અંદર વિચાર કરીએ તો આપણે 2500 મણ મળમૂત્ર થાય છે. કેટલું? આ કેલ્ક્યુલેશનની વાત છે, આધારની વાત નથી. કેમ કે મેડિકલની અંદર હું તો આ બધું ભણેલો છું ને, તો ઓછામાં ઓછું 48 અંશ યુરિન હોય ને, 24 અંશ 48 અંશ. અને બીજો મળ હોય, અને ઉપરાંત બીજો પરસેવો વાત બધું ગણો તો રોજનું કેટલું થાય? 1.5 કિલો ગણો, 1.5 કિલો ને કિલો મહિનાનું 30 કિલો ગણો ને, કિલો કરો, કેટલું થાય વર્ષમાં? કેટલું, કેટલામાં 50 વર્ષે કેટલા થાય? તો એવું જ છે શરીર. કેમ એમ કેમ છે? કેમ કે એ કર્મનું ફળ છે, અને કર્મનું ફળ કદી સારું હોય નહીં. શરીર કોનું ફળ છે? નામકર્મ. પાઠકર્મ નામકર્મ છે, તો નામકર્મ દ્વારા શરીરની ઉત્પત્તિ થાય છે. તો કર્મ તો ભગવાને કોઈને ભલું કહ્યું નથી. કહ્યું તને કાલે કર્મ અષ્ટ પ્રકારનું, કર્મ અષ્ટ પ્રકારનું, અને સર્વ પદગણમય કહ્યું. પરિપાક સમયે જેહનું દુઃખ નામ પ્રસિદ્ધ છે, દુઃખ છે જેનું ફળ. તો આ પવિત્ર શરીર છે, પવિત્ર શરીર પવિત્ર થઈ શકે. તમે એને ગમે એટલું રોજ ધોળો ધોળી કરો તો 4 દિવસ સુધી નાવ નહીં તો તમને આપણને ખબર પડે. 4 દિવસ સુધી નાવા ન મળે અને 2 દિવસ ખાવા ન મળે, પછી એ શરીરની હાલત જુઓ. શરીર અપવિત્ર છે. મહાપુરુષે આ વાત બરાબર વિચાર કરીને કરી છે. જળ ક્ષુધાદી દુર્ગ સંયુક્ત પદાર્થોનું ઘર છે, વળી તે અશુચિ વિનાશિક અને અનેક રોગોનું રહેઠાણ છે, પણ તે કારણે તે જ્ઞાની કે દ્વેષ કરવા યોગ્ય નથી. તો જ્ઞાન બીજાને તો દ્વેષ થવાનો જ છે, અજ્ઞાની તો દ્વેષ થયો, જ્ઞાનીને એવો કોઈ દ્વેષ કેમ? કે જગતનો કોઈ પણ પદાર્થ જ્ઞાનીને અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં. અજ્ઞાનીને જગતના પદાર્થો કાં તો અનુકૂળ ભાષે છે અને કાં તો પ્રતિકૂળ ભાષે છે. કેમ કે મિથ્યાત્વ છે, એનું કામ એ છે કે જે ન હોય ત્યાં બતાવે. તો જગતના પદાર્થમાં જે ખરેખર નથી અનુકૂળ, આપણને કંઈ કામ આવે એમ નથી કે નથી પ્રતિકૂળ, પણ છતાં મિથ્યાત્વ આપણે જગતના પદાર્થોને અનુકૂળ પ્રતિકૂળ બનાવી દે. કોણ બનાવે છે? મિથ્યાત્વ. મિથ્યાત્વનું કામ જ એ છે, જે વસ્તુ જ્યાં ન હોય તે વસ્તુ ત્યાં બતાવવી, જ્યાં સુખ ન હોય ત્યાં સુખ બતાવે, જ્યાં પોતાનું ત્યાં પોતાનું બતાવે. બધું કામ ઊંધા ચશ્મા ચડાવે આપણને. એટલે પણ જ્ઞાનીને તો દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે સાચી, તો એને જગતના કોઈ પણ પદાર્થો અસુચિમય પદાર્થો પ્રત્યે એમને જ્ઞાની હોતી નથી, કેમ કે એને કોઈ પરાબુરા જોતા નથી. તો કૃપાળુ એક વાત એક ઠેકાણે બહુ સરસ દાખલો આપ્યો છે કે સોનું તો કે સોનું તો કેવા માત્ર છે, હવે સોનું છે પછી એની ભસ્મ થશે, ભસ્મ પછી પેટમાં જશે, પછી એની વિષ્ઠા થશે, વિષ્ઠામાંથી પછી ખાતર થશે, ખાતરમાંથી પછી અનાજ થશે, પછી વળી એમાંથી પેટમાં જશે, એમને એમ બધા ભૂતકળની પર્યાયો છે, તો ભૂતકળની પર્યાયો ફેર્યા જ કરવાની છે, તો એમાં એમને કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ હોતો નથી અને કરવા યોગ્ય નથી. પણ અજ્ઞાન છે ત્યાં સુધી એ વસ્તુથી આવી ના રહે નહીં, જ્ઞાની ને એવું કઈ પણ પ્રકારનું છે નહીં. એટલે ખાસ તો આ કોને માટે વાત કરેલી છે કે મુનિ જે હોય છે એની પ્રત્યેની વાત ખાસ તો છે. સમ્યક દ્રષ્ટિ કોઈ પણ જીવના દુર્ગંધિમય શરીરને દેખીને જ્ઞાની કરતો નથી. ભાવલિંગી મુનિઓ નગ્ન હોય છે તેમના શરીરને દુર્ગંધવાળું દેખીને કે તે શરીરની અપ્રિય બુરી આકૃતિ દેખીને તે પ્રત્યે જરા પણ જ્ઞાની કરતો નથી. તે શરીર તો રત્નતય થાય જીવોનું મુક્તિનું સહકારી કારણ છે એમ જાણી તેને વ્યવહાર અપેક્ષાએ પવિત્ર જાણે છે અને તે પ્રત્યે જ્ઞાની ઉત્પન્ન થવા દેતા નથી. આ તો આ તેનો નિર્વિચક્ષા ગુણ છે. હવે અહીં એક વાત કરી કે મુનિનું શરીર પણ કોઈક વખતે રોગ કે એવું હોય તો જ મુનિનું શરીર દુર્ગંધમય હોય. મુનિ નાતા નથી અગર તો મુનિ દાતણ કરતા નથી, માટે દુર્ગંધમય ન હોય એવું છે નહીં, સુગંધી હોય. આપણે આશ્ચર્ય થાય કેમ કે અંદરની જેટલી પવિત્રતા છે એટલી એના શરીરમાં પણ પવિત્રતા આવે છે. અને બહુ આશ્ચર્યની વાત છે કે દાતણના કરતા છતાં મુનિનો શ્વાસ સુગંધીમય હોય. મુનિના પરસેવામાં એવી લપથી હોય, પરસેવાની અંદર કે એના પૈસામાં એવી લપથી હોય કે એનાથી તમારા બધા રોગો જતા રહે, કોળે જતું રહે, બધું જતું રહે, એની અંદર એવી દુર્ગંધ ન હોય. કૃપાળુદેવનો આ પ્રસંગ છે કે એ સુરેન્દ્રનગર વઢવાણની અંદર હતા, એ વખતે એમની સેવાની અંદર બે ભાઈઓ હતા, એક નગીનભાઈ અને એક સોમાભાઈ. એને પોતે જ નગીનભાઈ સોમાભાઈ હું મળેલો છું, હું એમને મળ્યો છું, મને આ બધી વાત એમને કરેલી. એક દિવસ કે કૃપાળુદેવને એમને આ થોડું ઝાડાનું દર્દ હતું. આ 1956 ની વાત કરું છું, 1957 એમનો દેહોત્સવ થયો. તો કે ભાઈ એવું થયું એક વખતે, તો અમે તો એમની સેવામાં હતા, એક દિવસ અમે ઝાડો એમને કરેલો પછી લઈ ગયા કે ભાઈ સુગંધ 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 જ આવે. આ વાત કરી એ લોકો તો આવું હોઈ શકે. તો અહીંયા જે દુર્ગંધની વાત કરી છે એવું કોઈ વખતે રોગ હોય તો બાકી એના શરીરની અંદરથી એવું ના હોય, કઈ ના આવે. ઉલટો એમનું જે શરીર હોય છે, ઘણા મનુનું શરીર બહુ તેજસ્વી દેખાય આપણને, ખૂબ તેજસ્વી દેખાય આપણને. અને મોઢામાં એમનું આપણે તો હર દાતણ ન કર્યું તો લાગે તો વાસ આવે, એમનું મોઢામાં કોઈ જ દાતણ ન કર્યું તો વાસ ના આવે, સુગંધ આવે. કેમ કે અંદરની પવિત્રતા છે, તો જેટલી અંદરની પવિત્રતા છે એટલા પરમાણુ પણ શરીરના ફરી જાય. આપણા શરીરના પરમાણુઓ પણ આપણે અંદરની જેટલી શુદ્ધિ હોય એ પ્રમાણે આપણા પરમાણુઓ પણ શુદ્ધ થતા જાય. એને કોઈ વેસલાઈન ન લગાડવું પડે શિયાળો આવે તો. કેમ સ્નિગ્ધતા સહજતાથી એમને હોય, એમના શરીરનું બાંધો આખું ફરતો જાય. એટલે આ સ્તોત્રની અંદર માતુંગાચાર્ય એક ઠેકાણે કહ્યું છે કે ભગવાન આ જગતની અંદર જેટલા શાંત પુદગોળ હતા એટલા ભગવાન આપના શરીરમાં આવીને બિરાજી રહ્યા છે. ભક્તામર સ્તોત્રની અંદર એક શ્લોક છે કે ભગવાન આ જગતની અંદર જેટલા શાંત પુદગોળો હતા, જગતના બધા શાંત પુદગોળો એ આપણા આવીને આપણા શરીરમાં આવી ગયા છે, એટલે તો આપ સહજ શાંત છો, પૂર્ણ શાંત છો, પૂર્ણ વિતરાગ છો. અને ભગવાનનું શરીર કેવું હોય આરપાર આપણે જોઈ શકીએ, ભગવાનનું શરીર સ્ફટિક બની જવું, સ્ફટિક બની જવું. કેમ અંદરની શુદ્ધિ છે, તો જેટલી અંદરની શુદ્ધિ હોય આપણે ભગવાન તીર્થંકરના સમુસરણમાં જઈએ, ભગવાનની બાજુમાં જો જઈએ, સાત ભાવ દેખાય આપણા, ત્રણ આગળના ચાર પાછળના, સાત ભાવ આપણને દેખાય, તો મોટો ભાગ તો જાય જ નહીં. મોટો ભાગ તો આ બધી સૌભાજુ આમાં સમુસરણની ભગવાન પ્રત્યે બહુ ભાન જાય નહીં, તો ભગવાનનું શરીર એવું હોય છે. કેમ? અંતર પૂર્ણ પવિત્ર આતા છે, તો શરીર પણ પૂર્ણ પવિત્ર, ભગવાનને લોહી ન હોય શરીરમાં. તીર્થંકરનો તો જન્મથી જ લોહી હોતું નથી, એમનું લોહી દૂધ જેવું, અંદર દૂધ જેવો પ્રભાવ. કેમ? શાંત છે, ક્રૂરતાનું કોઈ ચિહ્ન નથી. એટલે તીર્થંકર દેવાધિદેવ જે હોય છે તે જન્મથી છાયક સમ્યક દર્શન લઈને આવેલા હોય છે, તન જ્ઞાનના ધણી હોય છે, અને એમના શરીરની અંદર પરસેવો ન હોય. ભગવાનના શરીરની અંદર પરસેવો તો ન હોય, એનો આહાર આપણે કે નિહાર આપણે ન જોઈ શકીએ, આહાર નિહાર પણ. તો આ તમારા શું કેવું છે કે આ નિર્વિચિકિત્સા ગુણ સાથે કે મુનિઓના શરીરોની અંદર સિવાય કે એમને રોગ હોય અને એવું બને? સનતકુમાર ચક્રવર્તીને કોઢ થયેલો, 700 વર્ષ સુધી રહેલો, ઉપરથી દેવ આવ્યા કે તારો કોઢ મટાડી દે, કે મારે ભલે રહ્યો, મારે મટાડો, મારો કર્મ પૂરા થશે ત્યારે મટશે. તો એવો કોઈક વખતે દુર્ગંધ મુનિના શરીરમાં હોય, બાકી સુખ મુનિના શરીરમાં દુર્ગંધ હોતી નથી, ખરેખર હોતી નથી. તો આ નિર્વિચિકિત્સા ગુણ છે, એથી કરીને સમ્યક દર્શી કોઈ પણ જીવમાં, પણ બીજા જીવમાં તો હોય જ ને દુર્ગંધ, પણ જ્ઞાનીને એમાં દુર્ગંધ, એમાં પણ કોઈ બીમાર હોય, ધારો કે કોઈ રોગી હોય, કોઢી હોય, અજ્ઞાની કોઢી હોય, કોઢી હોય, તો જ્ઞાનીને એની પ્રત્યે જ્ઞાની નથી થતી, કેમ કે તો પૂતગળ સમજે છે, કાં તો પૂતગળની પર્યાય છે. હવે એ પૂતગળની પર અત્યારે પૂતગળ છે, હવે એને રસી ગુલાબના ફૂલરૂપ થશે, થોડી વાર થશે, ત્યાં ખાતરમાં જશે તો એને ગુલાબના ફૂલરૂપ થઈ જશે. તો એને તો માત્ર પરદ્રવ્યના જ્ઞાની હંમેશા દ્રષ્ટા હોય છે, એને કોઈ એવી જાતની જ્ઞાની આદિ કઈ હોતું નથી. સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેનો કરતા થતો નથી. કેમ કે જુગુપ્સા છે એ ખરેખર તો નવકસાઈનો એક ભાગ છે, નવ નવકસામાં એક જુગુપ્સા આવે છે, અને પૂર્ણ રીતે તો નવમી ગુણસ્થાને કહે જાય છે. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પણ પ્રકૃતિ રસ તેને ખરી જાય છે, તેથી નિજરાજ થાય છે. તેથી એમ સમજવું કે દેહ જો કે અસુચિ અને વિનાશક છે તો પણ તેના પ્રત્યે દ્વેષ જ્ઞાને કે જુગુપ્સા કરવી ન્યાયયુક્ત છે એમ સમ્યક દ્રષ્ટિ માનતા નથી, તો પછી સાચા રત્નધારી મુનિના શરીર પ્રત્યે જુગુપ્સા તેને કેમ હોઈ શકે? ખરેખર શરીર છે, આ જો શરીર છે અપેક્ષાએ તો એ અસુચિમય દુર્ગમન છે, એક અપેક્ષાએ મનુષ્ય શરીર છે એ બહુ પુણ્ય યોગથી પ્રાપ્ત થયું છે. જો એનો આપણે સારો ઉપયોગ કરીએ તો આ શરીર ની અંદર જો બરાબર સાધના થઈ શકે તો પૂરી સાધના આ શરીરમાં થઈ શકે એમ છે. બીજા મનુષ્ય શરીર કોઈ શરીરમાં પૂરી સાધના થઈ શકતી નથી, અને જો એ સાધના કરવામાં આવે તો આને પવિત્ર બનાવી દે, આને પૂર્ણ પવિત્ર બનાવી દે, પણ બનાવી દે પૂર્ણ, પણ આપણી સાધના, તો શરીર અપેક્ષાએ શરીર ઉપર બહુ પ્રીતિ કરવી એ અપેક્ષા એ આ વાત છે કે ભાઈ શરીર આવું છે, અસુચિમય છે, આ છે તે છે. શા માટે? કે જીવ આખો દાડો એની અંદર જ ડૂબી ગયેલો હોય છે, કે જ્યાં એને ડૂબવા જેવું નથી હોતું ત્યાં પોતે ડૂબી ગયેલો છે. એટલા માટે કે છે કે ભાઈ આવું શરીર છે એની ઉપર કઈ બહુ પ્રીતિ કરવા જેવું નથી, અપેક્ષા. એક અપેક્ષા એવી છે કે ભાઈ આ શરીર છે એને તમે જાળવી અને એમાંથી જો તમે આરાધના કરશો તો આ શરીર એક એવું છે જે નિમિત્ત છે કે જે તમારા પોતાના ધર્મની અંદર સહાય થઈ શકે. શરીર તો કોઈ ધર્મ થતો નથી, શરીર કોઈ ધર્મનો અંગ નથી. ધર્મનો અંગ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર સેવા, બીજું કોઈ છે નહીં. અને એ આત્માનું સ્વરૂપ છે. આત્મા પણ એ સ્વરૂપની પ્રાપ્તિ આવા શરીરમાં થાય છે, જે શરીરમાં થતી નથી. અને જો આમાં સાર્થક કર્યું તો એ રત્ન ચિંતામણી તુલ્ય છે. અને જો સંસારભાવ મળ્યો તો એની કોળીની પણ કિંમત નથી, એમ કૃપાળુદેવે કહ્યું છે. એની કોળીની પણ કિંમત નથી. કેમ? એ આ શરીર જેમ શક્તિ વધારે છે તો શક્તિ કાં તો પાપમાં વાપરો, કાં તો પુણ્ય સારામાં વાપરો. અને જો આને ખોટામાં વાપરશો તો આ શરીર છે એ તમને ક્યાં નાખશે? નરકમાં ને તિરિંચમાં. તો જવાબદારી શરીરમાં ઘણી શક્તિ, મનુષ્ય શરીરમાં ઘણી શક્તિ છે. સિંહને માર નાખે, વાઘને માર નાખે, બધું કરી દે, કરી શકે, કેમ કે શક્તિ ઘણી છે. તો એ શક્તિ જો પાપમાં વાપરશે તો બુરું કરશે પોતાનું, અને જો યથાર્થ વાપરશે તો આ શરીરમાં જ પોતાનું ભલું થઈ શકે એમ છે. તો આ શરીર માં બહુ પ્રીતિ, એમાં ને એમાં પ્રીતિ કરવાની અપેક્ષા, એમાં બહુ પ્રીતિ કરવા યોગ્ય નથી, તેમ એનો દ્વેષ કરવા યોગ્ય પણ નથી. એને જાળવીને એની પાસેથી આપણે કામ કઢાવવાનું છે. જાળવીને એ હોય ત્યાં સુધીમાં આપણું કામ કરવાનું છે. એટલે આ શરીરને ઘણા માત્ર એ જ હું છું એમ ધારીને બહુ એની જાણવું કરવા જેવું પણ નથી, એની ઉપર દ્વેષ કરવા જેવું પણ છે નહીં. એની પાસેથી જેમ યોગ્ય આપણે કામ કઢાવવાનું છે, કામ જ કઢાવી લેવાનું છે. બાકી છે તો એવું જ, એનો વિયોગ થવાનો છે, આવું છે, અને દગો દેવાનું છે, દવાનું છે દેવું. એટલે હમણાં શા પ્રભુ શ્રીજી આ વાત બહુ કરતા, દગો છે બસ, એ આ શબ્દ બહુ બોલતા, દગો છે કે આ તું એની ઉપર આધાર રાખીને બેઠો છે કે આ મારું, આ તારું, આ તે, આ બધા દગો દેવાના છે. કે આ બધા ધૂર્તની ટોળી છે, આ બધા સગા સંબંધીઓ, આ તે એમને કહેતા, એમને નાની નું એવું કઈ ન કેવું, ના કેવું કે તને બધા છત્રી જશે, તું તારું કામ કરી લે, અને આ શરીર તો દગો દેશે, દેશે દેશે ક્યારે દગો દેશે ખબર નથી. આ વાત તો પ્રભુશ્રી બહુ કરતા, દગાની વાત બહુ કરતા, દગો છે, દગો છે, એમ કે તું યાદ રાખ આની ઉપર બહુ શરીર ઉપર બહુ ભરોસો કરવા જેવું ને, તારું કામ કાઢી લે, નહીતર આ ક્યારે આનો વિયોગ થશે તને ખબર પડશે નહી. તો અહીંયા આ શરીર પ્રત્યેની આ વાત કરી તો આ પુરુષોને આવો બાહ્ય કોઈ પણ અપ્રિય યુક્ત જે પૂતગળ હોય એની પ્રત્યે એમને દ્વેષ થતો નથી. તો પછી મહાપુરુષો કહે છે, તારે દ્વેષ કરવો તો કોની પર કરજે? કે દ્વેષ કરવો તો તારા દોષ ઉપર કરજે, દ્વેષ કરવો હોય તો તારા રાગ દ્વેષ ઉપર કરજે, રાગ કરવો તો તારા આત્મા ઉપર કરજે. જે ક્યાંય તારે રાગ કરવા યોગ્ય છે નહીં આ જગતની અંદર, આ એક જ જગા છે પ્રીતિ કરવા યોગ્ય, અને તે તારું પોતાનું સ્વરૂપ છે. અને દ્વેષ કરવું હોય, ખરેખર તો દ્વેષની વાત નથી, આ તો કેવા સામાન્ય કક્ષાએ, તો તારા દુર્ગુણો ઉપર કરજે. કેમ કે આપણે તો બધા હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, કેમ કે અનંત દોષ છે એ ગણી શકાય નહીં, એવા અનંત દોષ થી ભરેલો આ જીવ છે. અને એ દોષ ત્યારે ટળે કે જયારે પવિત્ર એવો આત્મા, એ આત્માની આપણને પ્રાપ્તિ થાય. તે સિવાય કેમ કે આત્મા પોતે નિર્દોષ છે, બાકી બધું દોષયુક્ત છે. એક આત્મા જ નિર્દોષ છે એટલે આપણે કહી શકીએ ભગવાન કેવા છે કે એનામાં 18 દોષ રહિત ભગવાનનું વર્ણન કરવામાં આવે, 18 દોષ રહિત કહેવામાં આવે, 18 દોષ રહિત છે. તો નિર્દોષ તો ભગવાન છે. તો ભગવાનનો સ્પર્શ થતા બધા દોષોનો નાશ થાય છે. ત્યાં સુધી બધા દોષો જેમ છે તેમ રહે છે. થોડાક બહાર દેખાય, થોડુંક બહાર દેખાય, કોઈ ઘણા દેખાય, એ બધું એવું, પણ અંદર તો બધા એમ ને એમ અકબંધ, અંદર તો બધું જેમ છે તેમ પડેલું જ છે. ન દેખાય તો કઈ વાંધો નહીં, અત્યારે શરીર સારું છે ના, આમાં ગમે ત્યારે ઉછળશે, હું ઉછળશે એની ખબર નથી આપણને, કયો રોગ નહીં થાય આ શરીરમાં, કયો રોગ નહીં થાય કોઈ ગેરંટી નથી. અત્યારે તો બધું એમ અંદર કર્મ છે, તો એની સામે દોષો તો બધા ભરેલા છે. એટલે કૃપાળુએ ગાયું કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. તો એ દોષને ટાળવાના છે, અને એ ફક્ત આ શરીરમાં જ બની શકે એમ છે. અને અહીં તો એ વાત કરી કે જ્ઞાનીઓ કોઈ પણ રીતે એને કોઈ પણ અવસ્થાની અંદર યુગુપ્ત સાધી કઈ થતું હતું નથી. એ ગુણ પૂરો થયો. હવે એક વિશેષ ગુણની વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિને અમૂઢ દ્રષ્ટિત્વ ગુણનું લક્ષણ છે. અમૂઢ દ્રષ્ટિ એમની હોય છે, એમાં કોઈ પણ પ્રકારની એમને મૂઢતા નથી હોતી. જ્ઞાનીને મૂઢતા હોય નહીં. તો એને માટે કહે છે કા પથે પથી દુઃખાનામ કા પથસ્ય અપિ સંમતિ અસમ પ્રોક્તિર્ન અનુકીર્તિર્મુઢા દ્રષ્ટિ ઉચ્યતે. દુઃખના માર્ગરૂપ કુમાર્ગમાં અને કુમાર્ગમાં સ્થિત જીવોમાં પણ મનથી સંમત ન થવું, કાયાથી સંપર્ક ન કરવો અને વચનથી પ્રશંસા ન કરવી તેને અમૂઢ દ્રષ્ટિત્વ અંગ કહે છે. જ્ઞાનીઓ છે એ બીજા અન્ય દર્શનો જે છે એ બધાને અહીંયા વાત શબ્દ મૂક્યો છે કાપથ એટલે ખોટા. એ બધા બાકીના દર્શનોને ખોટા, એને ખોટા લાગે છે. કેમ કે જૈન દર્શનમાં જેવું કહ્યું છે એવું જ પોતે અનુભવ્યું છે, એટલે બીજા કોઈ પણ દર્શન પ્રત્યે એને પ્રેમ થતો નથી, કોઈ પણ બીજાની પ્રશંસા કરે નહીં કોઈની. એટલે બીજા દર્શનો પ્રત્યે જ્ઞાની દ્વેષ નહીં કરે. વસ્તુ જેમ છે તેમ કહે, વસ્તુ એમ કે ભાઈ એની અંદર આટલી આટલી ડિફેક્ટ છે એમ વાત કરે, પણ એની પ્રત્યે દ્વેષ ન કરે કોઈ અન્ય દર્શન. કેમ કે બધા આત્માઓ પોતાના આત્મારૂપ જ પોતે જ્ઞાનીઓ તો જાણે છે, એટલે કોઈ પ્રત્યે દ્વેષની વાત નથી. પણ એ વસ્તુ સત્ય નથી એમ તો પાછા કહીએ કે ભાઈ આ સત્ય છે ને આ સત્ય છે એમ તો જ્ઞાની કહેવાના છે. એમ ને કે બધા ધર્મો છે તો બધા ધર્મો બરાબર છે ને બધા ધર્મો સાચા છે ને બધા ધર્મથી પ્રાપ્તિ થઈ જાય ને એવી વાત ન કરે. વ્યવહારથી બીજા બધા દર્શનોની અંદર કઈ ને કઈ સારી વાત છે ને છે જ. જયારે નિશ્ચયથી વાત કરવામાં આવે છે તે વખતે આ એક જ દર્શન એવું છે કે જે પૂર્ણરૂપે ત્યાં તત્વનું સ્વરૂપ યથાર્થ દર્શાવવામાં આવ્યું છે. બીજે તત્વનું સ્વરૂપ યથાર્થ નહીં હોવાથી એ દર્શનો જૈન દર્શનને માન્ય નથી. પણ એની પ્રત્યે કોઈને દ્વેષ નથી, કોઈ અન્ય દર્શન પ્રત્યે જ્ઞાનીને દ્વેષ નથી હોતો. પણ અન્ય દર્શન નથી સાચું એમ જ્ઞાની કહે તો કુગુરુને કોઈ દિવસ જ્ઞાની ગુરુ ન કહે, એ કુધર્મને ધર્મ ન કહે, એ તો જેમ છે તેમ કહે. એ બાબતની અંદર જ્ઞાની ચોક્કસ હોય છે, એ બાબતની અંદર જરાય એમાં ઢીલાપણું હોય નહીં. સત્ય જેમ છે તેમ કહે. તો જે દોષ હોય ને દોષ કે જ્ઞાની, હવે દોષને જ્ઞાની ગુણ કહે, દોષ હોય ને દોષ કે ગુણ હોય ને ગુણ કે. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાની સ્વીકાર કરે છે ને તેમ જ કહે છે. કોઈ માણસ ચોરી કરતો હોય અને સાંભળવા આવ્યો હોય ને એમ આવે એમનું વચન કે ભાઈ ચોરી કરવી નહીં, ચોરી બોટું પાપ છે, ચોરી કરી નરકમાં જાય, ચોરી કરીને આમ થાય આમ થાય, એ ચોરને ન ગમે, ચોરને એવું ન ગમે. દારૂડી હોય તો દારૂડીને એમ કે દારૂ પીવો ખરાબ છે તો એ દારૂડીને ન ગમે. પણ ન ગમે એથી કરીને જ્ઞાનીઓ સત્ય વસ્તુ કહેવામાં પાછા ન હશે તો એમ જ કહે કે જે ખોટું છે ખોટું જ કહે. તારે કરવું ન કરવું તું જાણ, એની સાથે કોઈ સંબંધ જ્ઞાની હોતો નથી. ઉપદેશ કોણ સ્વીકારે કોણ ન સ્વીકારે એની સાથે કોઈ સંબંધ જ્ઞાનીને હોતો નથી. સ્વીકાર ન સ્વીકાર, સ્વીકારવું ન સ્વીકારવું એની સામાની ઉપર આધાર રાખે છે. કોઈને થોડું કરી દેવાનું છે એમ જ્ઞાની બહુ સમજે છે કે કોઈ કોઈને પોતે સમજાવી દે અને કોઈનું ફેરવી નાખે એવું હોતું નથી. એના ચિત્તમાં સમજે છે કે યોગ્યતા હોય તો આ પાડશે, યોગ્યતા ના પાડશે. પણ એ સત્યને હંમેશા સત્ય કહે. એટલે અહીંયા એ વાત કરી કે સતદેવ સદગુરુ અને સદધર્મ એટલે કે જૈન દર્શન. જૈન દર્શન વાળો બાળાની વાત નથી, આપણે વાળા સાથે જૈન ને વાળા સાથે કોઈ સંબંધ નથી. દિગમર શ્વેતાંબર સ્થાનકવાસી આવશે એવું કઈ જૈન દર્શન છે જ નહીં. જૈન દર્શન એટલે સત્ય દર્શન. જૈન દર્શન એટલે માત્ર સત્યનું જ્યાં સંશોધન છે માત્ર સત્ય. કેમ કે આત્મા તો જેવો છે એવો છે ને, તમે કયો ગમે માણસ ગમે વર્ણન કરે એ તો એવો થઈ જવાનો છે. વસ્તુ તો જેવી છે તેવી છે ને, વસ્તુમાં કેવી ફરી જાય શું ફરી જાય. હવે આંબાનું ઝાડનું ગમે એટલું જુદા જુદા માણસો જુદું જુદું વર્ણન પડે, આંબો એટલે આંબો, હવે એ કેવી રીતે ફરી જવાનું છે. તો જૈન દર્શન ની અંદર તત્વ જેમ છે તેમ યથાર્થ વર્ણન કરવામાં આવ્યું છે, માટે સત્ય દર્શન છે. અને એવું પોતે જ્ઞાની અનુભવી રહ્યા છે, એને કઈ ખોટું કેવું નથી કે ભાઈ જૈન દર્શન નો મારે ફેલાવો કરવો છે કે આ કરવું છે કે એવી કોઈ વાત હોતી નથી, જેમ છે તેમ વાત કરવાના હોય છે. તો એમને સત્યને સત્ય અને અસત્યને અસત્ય, તો અહીંયા જે અસત્ય દર્શનો છે એવા દર્શનો પ્રત્યે જ્ઞાનીને એક દર્શનો માટે સંમતિ આપે નહીં. કૃપા દો તો પત્રમાં તો ઘણું લખ્યું છે કે કુમાર્ગમાં અને કુમાર્ગમાં પણ મનથી સંમત ન હોવું, કાયાથી સંપર્ક ન કરવો અને વચનથી એની પ્રશંસા કરવી નહીં એ અમૂઢ દ્રષ્ટિત્વ અંગ છે. નરક તિરિંચ મુકુ મનુષ્ય ગતિના ઘોર દુઃખોના કારણભૂત મિથ્યા દર્શન આદિરૂપ કુમાર્ગને અને તેને અનુસરતી વ્યક્તિઓને મનથી પણ સંમતિ ન દેવી, કાયાથી સહારો કે સંપર્ક ન કરવો અથવા માથું હલાવી ધૂણાની પ્રશંસા ન કરવી અને વચનથી તેમના ગુણ જ્ઞાન કે સ્તવન ન કરવા તે અમૂઢ દ્રષ્ટિ અંગ છે. જ્ઞાન તો હોય જેવું હોય એવું હંમેશા કે એમાં કઈ અસત્ય કોઈ કહે નહીં. અને અસત્ય કેમ આયા માટે કે મિથ્યા દર્શન છે એ સાચો માર્ગ નથી બતાવતો, કલ્પિત માર્ગ બતાવે છે અને કલ્પિત માર્ગથી આપણું કલ્યાણ ન થાય માટે એ બધા દુર્ગતિના કારણો એમ પણ મહાપુરુષો કહે. કેમ કે તમને તમારે જે કામ કરવાનું છે એ કામ એ દ્વારા થઈ શકે નહીં. એટલે વ્યવહારથી બધા દર્શનની જયારે વાત કરવામાં આવે ત્યારે તો કૃપાળુ દેવ એમ પણ વચન કહે કે કોઈ પણ દર્શન સર્વથા અસત્ય નથી, પણ એ વ્યવહારથી સત્ય છે. વ્યવહારથી એટલે કે દયા દાન આદિ જે ઉપદેશાત્મક જે શૈલી છે એની અંદર. એટલે બધા દર્શનો એમ કે ભાઈ હિંસા ન કરવી, બધા દર્શનો એમ કે ચોરી ન કરવી, બધા દર્શનો આ વાત તો કહેવાના જ છે. એટલે કે એટલી એટલી વાતો જે કરે છે એમાં વ્યવહારથી થોડા સાચા છે, પણ જેટલી અહિંસાની વાત જૈન દર્શન કે છે એટલી અહિંસાની વાત બીજું દર્શન કહેવાનું નથી. એટલે પૂર્ણ અહિંસાનું સ્વરૂપ કહેવાને માટે શક્તિમાન એક જૈન દર્શનમાં જ શક્તિ છે, બીજે કોઈ ઠેકાણે અહિંસાનું પૂર્ણરૂપ ક્યાંય વર્ણન કરવામાં આવ્યું નથી. પણ છતાં તે અહિંસાની વાત કરી છે, દયાની વાત કરી છે, દાનની વાત કરી છે. તો એ વ્યવહાર જે ધર્મ છે લૌકિક ધર્મ છે, વ્યવહાર ધર્મ અપેક્ષા એમાં સારાપણું પણ છે. પણ જયારે નિશ્ચયથી વાત આવે છે તે વખતે મોક્ષમાળામાં એક જ વાક્ય લખેલું છે, લગભગ બધાની દ્રષ્ટિની બહાર નીકળી જાય એવું વાક્ય એક લખ્યું છે, નિશ્ચયથી નહીં એમ કરીને એક જ વાક્ય લખ્યું છે. મોક્ષમાળા ઠેકાણે વાત બહુ સ્પષ્ટ કરીશ. તો અહીંયા તો એ જ વાત કહે છે કે જ્ઞાની હોય એને બીજા કોઈ દર્શન પ્રત્યે પ્રેમ ન હોય, સત્ય ને પ્રેમ છે એને કઈ અસત્ય વસ્તુથી કોઈ સંપ્રદાયનો પ્રેમ જ્ઞાની સંપ્રદાયમાં હોતા જ નથી. છોડી મત દર્શન તણો આગ્રહ તેમજ વિકલ્પ, કયો માર્ગ સાધશે જન્મ તેના અલ્પ. તો જ્ઞાનીને કોઈ મત પંથ સંપ્રદાય વંપ્રદાય હોતા જ નથી. જ્ઞાની એટલે સતનું પૂતળું અને સત સ્વરૂપ એટલે જ્ઞાની. ભગવાન હું, ભગવાન શુદ્ધ સ્વરૂપ તો ભગવાન, ભગવાનમાં બીજું શું છે? શુદ્ધ સ્વરૂપ ભગવાન. ભગવાન એટલે શું? ભગવાન શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્મતત્વ તે ભગવાન. અને જ્ઞાની એટલે શું? કે જે શુદ્ધ આત્મતત્વ પામવાના જ છે અને જેને શુદ્ધિની શરૂઆત કરી દીધી છે અને જરૂર પૂર્ણ થવાના જ છે એને જ્ઞાની. એ જ્ઞાની તો એ તો સત્ય જેમ છે તેમ જ કે કોઈ અસત્યને અનુમોદન આપે નહીં. એટલે આ પ્રમાણે આ મૂળ દ્રષ્ટિ એ એમનો ચોથો ગુણ થયો. અને પછી ઉપગુહન ગુણ કહે છે કે સ્વયં શુદ્ધસ્ય માર્ગસ્ય બાલાશક્ત જનાશયાઃ વાંચતામ યત પ્રમાર્જિતમ જંતિ તદ અદંતુ અપગુહનમ. એટલો એનો શબ્દાર્થ કર્યો છે કે સ્વયં શુદ્ધ માર્ગની અજ્ઞાની અને અસમત પુરુષો દ્વારા ઉત્પન્ન થયેલી નિંદાને જે દૂર કરે છે, છુપાવે છે, પ્રમાર્જનને તે પ્રમાર્જનને ઉપગહન અંગ કહેવામાં આવે છે. એટલે કહેવાય શું માગે છે કે જેવો હિતાહિતના વિવેક રહિત અજ્ઞાની માણસો છે, અજ્ઞાની છે અને જેવો વર્તાદિકનું આચરણ કરવામાં અશક્ત છે, અસમર્થ છે, એવા પુરુષો દ્વારા રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ સંબંધી યા મોક્ષ માર્ગના ઉપાસકો સંબંધી જે નિંદા થઈ હોય તેને પ્રગટ ન કરવી, છુપાવવી તે ઉપગુહન છે. ખરેખર તો આમાં શું કહેવામાં છે કે જ્ઞાની હોય કોઈ દિવસ પારકાના દોષો છે એને બહાર ન પાડે. જ્ઞાની હંમેશા પોતાના દોષ જોવે, અજ્ઞાની હંમેશા પારકાના દોષ જોવે. અજ્ઞાનનું લક્ષણ હોય, આ અજ્ઞાનનું મોટું લક્ષણ છે જ્ઞાની અજ્ઞાનીનું. અજ્ઞાની હંમેશા પારકા કઈ પણ થયું હોય તો એ હંમેશા બીજાનો જ વાંક કાઢે, પોતાનો ન જોવે, પોતાનો દોષ ન જોવે. પણ વિવેકી હોય પોતાનો દોષ જોવે. તો જ્ઞાની હંમેશા પોતાનો દોષ જોવે, બીજાનો દોષ, બીજાનો હોય એવો દોષ હોય, સાથી હોય, કોઈ વખતે કોઈ એવી વાત થઈ હોય પણ એ બહાર ન પાડે એવી વાતો, કે જેથી કરીને પહેલાને દુઃખ થયા અગર તો પેલાનું અપમાન થાય, આ થાય, એવી કોઈ વાતો જ્ઞાની હંમેશા બહાર પાડે નહીં બીજા જીવો સંબંધી કોઈ. અને ઉપગુહન અને એને શબ્દો ઉપબૃહન પણ છે કે જે પોતાના ગુણોને વધારે, જ્ઞાનીઓ પોતાની શુદ્ધિને વધારે, એને ઉપબૃહન ગુણ કહેવામાં આવે છે. બીજાના દોષોને છુપાવે અને પોતાની શુદ્ધિને વધારે. તો ઉપગુહન અને ઉપબૃહન બે શબ્દો પડેલા છે. અહીં ઉપગુહન શબ્દ લખેલો છે, બીજા શાસ્ત્રમાં ઉપબૃહન પણ શબ્દ આવે છે. એટલે જ્ઞાની હંમેશા કોઈના દોષો હોય એ બહાર પાડે નહીં, કેમ કે એથી શું થાય, પેલા નિંદા થાય, પેલાને દુઃખ થાય, કોઈને દુઃખ થાય એવું કાર્ય પોતે કરે નહીં. એટલે વ્યક્તિગતની વાત છે, વસ્તુના દોષો છે એનું દોષનું તે વાત કરે કે ભાઈ રાગ ખરાબ છે, આ ખરાબ છે, એ તો વાત કરે, પણ આ વ્યક્તિ દોષ કોઈ દિવસ જ્ઞાની હંમેશા બહાર પાડે નહીં, કોઈના બહાર ન પાડે. એને જ્ઞાનીને કોઈ છેતરી ગયા હોય, કરી ગયા હોય, કઈ ખોટું જ્ઞાની પ્રત્યે અનુચિત આચરણ કર્યું હોય એવા પ્રસંગો હોય તો પણ એ વાતો પણ જ્ઞાની બહાર નથી પાડતા હોતા. એ તો એમ સમજે કે એનો દોષ ક્યાં છે, દોષ તો મારા કર્મનો છે, મેં પૂરો બાંધેલા છે તો મારો દોષ છે. એટલે જ્ઞાની પોતાના દોષો, બીજાના દોષો જુએ પણ નહીં અને બીજાના દોષો પ્રગટ પણ કરે નહીં. તો એવો આ ગુણ જ્ઞાનીમાં હોય છે. આ બધા જ્ઞાનીના ગુણનો આપણે વર્ણન ચાલે છે કે જ્ઞાની કેવા હોય, આ બધું સાંભળીને જ્ઞાની કેવા હોય એ આપણે ઓળખાણ પડે નહીં કે આવું આવું જ્ઞાનીમાં હોય. ખરેખર તો અંતરનું છે, એ તો વાત થોડી જુદી છે, પણ બાહ્યમાં તો આટલું આટલું તો હોય, આપણે થોડું વિચાર કરીએ આપણે એનું વર્તન આવી જાતનું. તો અહીંયા એ ઉપબૃહન ગુણ કયો, સમ્યક દ્રષ્ટિ ઉપગુહન ગુણ સહિત છે. ઉપગુહન એટલે ગોપવું હતું. અહીં નિશ્ચયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડાયો ત્યાં અન્ય ધર્મો ઉપર દ્રષ્ટિ ન જ રહી, તેથી તે સર્વ અન્ય ધર્મને ગોપવનાર અને આત્મશક્તિને વધારનાર છે. આ ગુણનું બીજું નામ ઉપબૃહન પણ છે. ઉપબૃહન એટલે વધારવું. સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ સ્વરૂપમાં જોડાયેલો હોવાથી તેના આત્માની સર્વશક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપબૃહન વાળો છે. એટલે જ્ઞાનીનું એક જ કામ છે કે પોતાની શુદ્ધિને વધારવી, એક જ કામ જ્ઞાનીનું હોય છે. કોને, આત્માના લક્ષ્ય, આત્મામાં સ્થિરતા કરીને પોતાની શુદ્ધિ વધારવી, એ એક જ જ્ઞાનીને કામ હોય છે. બીજું કોઈ જ્ઞાનીને કામ હોતું, જગતનું કોઈ કામ જ્ઞાનીને હોતું નથી. તો આ પાંચ ગુણો પૂરા થયા, હવે સ્થિતિકરણ ગુણનું એનું હવે આપણે પછી કાલે વાત કરીશું.
સુખધામ અનંત સુસંત ચરી